સજ્જતાનો સંગ લાવે કે તિમારંગ, કાર્યક્રમ નંબર 106, પ્રસારણ તારીખ 5 ફેબ્રુઆરી 2009. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું પ્રાયોજક કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, જેના પ્રાયોજક છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અને સજ્જતા સંઘ અમદાવાદ.
રૂપાબા, હવે તો ત્રણેય સીઝન લીધા વગર બીજો છૂટકો જ નહીં. જમીન, માણસ અને મશીન એકે ને નવરા રહેવા દો તો ખેતી પોહાઈ મત નથી.
એલા ભાઈ, પણ થાક તો બધાય ને લાગે જ ને. વચમાં થોડીક વાર થાક તો આપણે ખાવો પડે અને જમીન ને ખવડાવવો પડે, સમજા?
જોયું ને ખેડૂત ભાઈઓ બહેનો, જેવી ચર્ચા તમારા ઘરમાં ચાલતી હશે એવી અહીં પણ ચાલી રહી છે.
હે ઉમાબેન, આપણે ત્યાં ખેડૂત હે, મહેનત કરીને પરસેવો પાડીને કમાનારા, એટલે આપણને એવો અતિ લોભ ન પાલવે.
હવે એ બધી સલાહ આજ હંધાઈ ખેડૂને ભલે દેજો, પણ પહેલા નમસ્તે તો કરી લ્યો.
ના, વાત ખરી કરી દીધું બા. તમે સૌ પહેલા કહી દઈએ
નમસ્તે.
હા, હવે કહો કે તમે શું કહેતા હતા રૂપાબા?
ભાઈ, મારે બીજું કાંઈ કહેવાનું નથી. આ તમારે પાણીની સગવડ હોય અને ખર્ચે થી એ પહોંચી વળો એમ હો તો ઉનાળું પાકે લ્યો, પણ વચમાં અઠવાડિયું જમીન થાક ખાવાનો, શ્વાસ લેવાનો ટેમ તો રાખવો જોઈએ કે નહીં ભાઈએ?
પણ રૂપાબા, તમે મને એ કહો કે એનાથી ફાયદો શું થાય? ખોટે ખોટું ઉનાળું પાક વાવવાનું મોડું જ કરવાનું છે, એવું છે?
એ પણ હજી ઉનાળું પાક વાવવાનું મોડું થતું જ ના, શું કયો છો ઉમા?
હા, ડોક્ટર પરાશરાજીએ તો 2 દિવસ પહેલા જ કહ્યું હતું કે જમીનની તૈયારી એ ખેતીનો જ એક ભાગ છે, અને એ જેટલી સારી હશે એટલી પાછળથી ચિંતા ઓછી રહેશે. દિલુભા,
એમ તો ટ્રેક્ટર કે બળદથી જમીન ખેડે એમાં 3-4 દિવસ તો જવાના જ છે ને?
અરે રે મારા ભગવાન, પણ ખેડ્યા પછી બીજું એકાદ અઠવાડિયું જમીન ને પડી રહેવા દેવામાં તમારું થાય છે? હું
ટૂંકમાં ચોમાહું કે શિયાળુ પાક લીધા પછી જો ઉનાળુ પાક વાવવો હોય તો જમીન ને બરાબર ખેડીને એકાદ અઠવાડિયું હવા ખાવા દઈને એના ભરભરી થવા દેવાની, બરાબર ને?
હા, બિલકુલ બરાબર. 6-7 ઇંચ ઊંડી ખેડ કરીને એ ઢેફા તપવા દેવાના, અને પછી એ ઢેફા ભાંગવા, તાવડિયો કરબ કે એવું સાધન ફેરવીને જમીન સમતળ કરી નાખવાની.
હા, અને એ દિલુભા, આ ને પછી ચાસ કરતા જઈ આગળ પાયાનું ખાતર અને પાછળ ઇનાથી 2 ઇંચ ઉપર બિયારણ વાવી દેવાનું.
તમે ભૂલ થઈ ગયા ને, બિયારણ ને ચૂસિયા નાશક અને ફૂગ નાશક દવાઈ ના પટ્ટો દેવા જ જોયે કે નહીં?
એ તમે મને કહો જો, આજ કોઈ બિયારણ પટ કે માવજત દીધા વગર વવાય છે ખરું હે? અને સુધરેલા કે શંકર બિયારણ બનાવનારી કંપનીઓ તો માવજત આપ્યા પછી જ બિયારણ થેલીમાં ભરે છે, સમજા?
હા દિલુભા, રૂપાબાની વાત એકદમ સાચી છે. આપણે બિયારણ જો ખાતરી વાળું અને પાકું બિલ લઈને જ ખરીદ્યું હોય તો એ લગભગ તો રોગ પ્રતિકારક અને જીવાત પ્રતિકારક દવાઓનો પટ આપેલું જ હોય છે.
સમજી ગયો, સમજી ગયો. તમારું કહેવાનું એમ થાય છે કે બિયારણ માવજત આપેલું હોય એટલે હવે ધ્યાન ખાતર, પાણી અને હવામાન જ રાખવાનું છે.
ઠંડીનું પ્રમાણ વધારે હોય તો 2 દી વાટ જોવાની, બહુ ઉતાવળ હોય તો પહેલું ચાહે દેશી ખાતર દઈ દેવાનું.
અને એ તો મગફળી હોય, બાજરી હોય, જુવાર હોય કે ઉનાળુ કઠોળ હોય, એકરે 3-4 ટન દેશી ખાતર
પણ બરાબર ગળી ગયું હોય એવું જ, સમજ્યા?
એવું માં બોન, ગળી ગયું હોય એને જ ખાતર કહેવાય, બાકી તો ખેતરમાં કૂતો નાખો કહેવાય. એનો જાજો ગણ ન થાય.
ખરી વાત છે.
ઉમા બોન, ઉનાળુ મગફળીને નાઇટ્રોજન અને ફોસ્ફરસ ચોમાસુ મગફળી કરતા બમણા, એટલે કે એકરે 10 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ જોઈ. એ તો તમે 2-3 અઠવાડિયા પહેલા વાત કરી હતી, પણ જુવાર બાજરી ને કઠોળના પાકમાં એ વિલાયતી ખાતર આટલા જ દેવા જોઈ કે પછી કોઈ ફેરફાર કરવો જોઈ?
એ દિલુભા, તમારા માથે ધોળ આવ્યા,
પણ તમારા કરતા ઓછા છો.
તો એટલું તો યાદ રહેવું જોઈએ ને કે પેઢીએ બેહી રહેનાર વેપારીને અને આખો દી ખેતરમાં કાળી મહેનત કરનારને એક હરખો ખોરાક ન દેવાય.
એટલે કે પાક જો તેલી બિયાનો હોય તો એને ફોસ્ફરસની જરૂર વધારે પડે, અને અનાજ વર્ગનો હોય તો એને નાઇટ્રોજનની સાથે કાર્બોદિત તત્વોની જરૂર વધારે પડે છે.
એમ કહો ને કે ઉનાળો જુવાર બાજરીને મગફળી કરતા બમણો નાઇટ્રોજન અને અડધો જ ફોસ્ફરસ દેવો પડે.
લગભગ એવું જ. જુવાર બાજરીને 30-35 કિલોગ્રામ નાઇટ્રોજન અને 15-17 કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની જરૂર પડે છે.
પણ કઠોળ હોય ને તો આ માપ પાછું બદલાઈ જાય.
હા, તો ઈ માપ કેટલું રાખવાનું?
આ બનતા સુધી તો 8 કિલો નાઇટ્રોજન અને એકરે 1.5 કિલો ફોસ્ફરસ દેવો પડે. ખરું ને ઉમાબેન?
બિલકુલ ખરું. તમારા માપમાં કહેવું જ ના પડે રૂપાબા.
તો હવે ભાઈ આ તો ઉંમર થઈ ભૂલી જવાય.
રૂપાબા કામ કરે, એનાથી તો કાળે આંખો ભાગે. કાનજી કેતો તો કે તમને કામમાં પહોંચી વળે એવું હજુ સુધી તો તમારા ગામમાં કોઈ નથી.
પણ એમાં નવા જન્મના પ્રમાણે ખેતીમાં નવા અખતરાય કરવા પડે ભાઈ, તો એમાંથી કાંક નવો મારા હાથ લાગે.
હા રૂપાબા, એટલે તો ડીએસસી અને સજ્જતા સંઘ આવા પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂત મિત્રોના અનુભવ બધાને સંભળાવે છે અને એમને પણ કોઈક નવી રીતે ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે.
તો આજે એવા કોઈ ખેડૂતની વાત કરવાનો છો કે નહીં?
દિલભા, આજે એવા ખેડૂત છે તમારા કરતાય દૂરના, છેક હાલારના, એટલે કે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગામ રાણના શ્રી કરસનભાઈ રત્નાભાઈ કણઝરિયા. રૂપાબા, એમણે તો ટૂંકી ખેતીમાં પણ ખેતી ખર્ચ ઘટાડીને કપાસનું વધુ ઉત્પાદન મેળવ્યું છે.
એટલે કે એમણે ચાતર્યો છે.
એ પેલા કરશનભાઈ બીજા હંધાઈ ખેડૂતના જેવી જ ખેતી કરતા હતા.
એ એમની પાસેથી સાંભળીએ.
મગફળી હતી, પેલા બાજુ હતો, મરચી હતી, એવું હતું બધું. અત્યારે બધો ફેરફાર કરી નાખ્યો અને સમયના પ્રમાણમાં ફેરફાર કરવો જરૂરી છે. આ જમાનો છે વૈજ્ઞાનિક ખેતી, આધુનિક ખેતી, નવી નવી ટેકનોલોજીથી ખેતી કરવી, ખેતી ખર્ચ ઘટાડવું અને ઉત્પાદન વધારવું, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, વૈજ્ઞાનિક ખેતીથી જે પદ્ધતિ છે જે જોઈ એ પ્રમાણે ખાતર અને ત્યાં દવાનો ઉપયોગ કરવાનો.
હા બરાબર છે, પણ પછી એમાં ફેરફાર શું કર્યો કરશનભાઈ, અને એનો ફાયદો શું થયો?
અમે એક કપાસનું વાવેતર કર્યું એપ્રિલ 20માં. ચોથા મહિનાની વાત કરીએ ને તો માણસોને એમ થાય કે ભાઈ આ ચોથા મહિનામાં આટલું બધું વહેલું કેમ, એટલે નવીન લાગે. પણ એમાં ફાયદા ઘણા છે. અગાઉ એક હળની ખેડ આપી દેવી, ખેડ આપીને 10 દિવસ જમીન સુકાવા દેવી, પાછી હળની ખેડ કરીને 10 દિવસ જમીન સુકાવા દેવી, ત્યાર પછી 2 વખત રાપ આખી અને ચાંસ પાડી અને ખાતર ભરી અને તૈયાર કરવું, અને ખાતર નાખીએ ને ત્યારે ઢગલા કરીને બીજે દિવસે ખાતર ચાંસમાં આવી જવું જોઈએ, અને ત્રીજે દિવસે વાવેતર શરૂ થઈ જવું જોઈએ. ઈ વાવેતર થઈ ગયા પછી ચાહે જ પાણી આપવાનું. લગભગ 2 મહિના સુધી તો ચાંસમાં ચાંસમાં પાણી આપતું રહેવાનું. પછી જે ચાંસે દેશી કોહવાયેલું સારું ખાતર આપવું, જ્યારે પાણી આપી દીધું હોય ને ત્યાર પછી તરત જ ટાઇકોડર નો છંટકાવ કરી દેવાનો. પછી પૂરતી ખાતર આપણે વાવતા હોય ને ત્યારે એનો ફાલ પૂરતો બેસી જાય ને અને ડેડવા લાગી ગયા ને ત્યાર પછી આપવાનું. એકલા પાક કરતા મિશ્ર પાક વાવવો વધારે સારું. જો બીજે 20 નંબર માંડવી વાવી હોય, કપાસ વાવવો હોય ને, એના કરતા 20 દિવસ પહેલા ચાસમાં વચમાં પાટલાની વચ્ચે વાવી દેવાની, બિહાર વચ્ચે. કારણ કે એ પાછો કપાસને નુકસાન ન કરે. એ મગફળી છે ને એ પાછી ઓરાની રીતે હારામાં હારા ભાવ મળી જાય, એટલે એક વધારાનો પાકનો નફો મળે. હવે વેલા વાવેતરમાં એક બીજો ફાયદો થાય છે કે 3 મહિના સુધી દવાની જરૂર નથી, કીડે પણ નથી આવતી. ત્યાર પછી એમાં ત્રીજો પાક પણ લઈ શકાય છે કપાસમાં. કપાસના પાકમાં જયારે એમ થાય કે હવે ઉતારવો શરૂ થઈ ગયો ત્યારે એક ટમેટીનું ધરું વાળ્યું કરી ત્યાર રાખી મૂકવાનું. 2 છોડ વચ્ચે ટમેટીનું વાવેતર કરી દેવાનું અને એ ટમેટીને ના છોડવાને કપાસની ડાળીઓમાં ગોઠવી દેવાની. આવી રીતે આ વાવેતર કરવાથી લગભગ મારા ધાર્યામાં એમ છે કે 60-62 મણ સુધી ઉત્પાદન મળે છે કપાસ એક વીઘે, અને મેં 62 મણ ઉત્પાદન મેળવે.
અરે વાહ 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 કરજનભાઈ, ધન છે તમને હો. અને તમારી આ કોઠા હુજ ને તમારી જેમ એક ખેડૂત ખેતી કરતો થાય ને તો આપણી ખેતીની શિકલ બદલાઈ જાય. ઓકે
ભાઈ, હંતાય ને આવી જ ખેતી કરવાની હોઈશ હોય છે, પણ કઈક ને કઈક અડચણ આવી જાય એટલે ખેડૂત નું ગાડું વચમાં થંભી જાય.
કેમ, તમારે વળી કઈ તકલીફ આવી?
અરે હું બોન, મારે એકલા નહીં, આ વખતે તો શિયાળામાં અડધો અડધી ભેજ અને વાદળા રહ્યા.
હા એ તો છે,
એટલે જેને કઈ ન થાય એવા ઘઉંના પાકમાં પાંદડાની ટપકીનો રોગ અને પાન પીળા પડી જવાની ફરિયાદ તો કેટલાય ઠેકાણે થી આવી છે.
તો એમાં કઈ નિરાશ થોડું થઈ જવાય દિલુભા, ડોક્ટર પરાશરાજીએ એનો ઉપાય બતાવ્યો છે, સાંભળો.
જો પાન ઉપર ટપકા ક્યાં દેખાતો હોય, ટપકા બે પ્રકારના હોય શકે. એક તો ટપકામાં લાલ ટપકા તમને સિમ્પલ દેખાય, અને એના ઉપર હાથ ફેરવો તો નોર્મલ ટપકું હોય, કોઈ તમને ઉપસેલી જગ્યા કે એવું ના જણાય તો એ કદાચ કોઈ સ્પોર કહેવાય, લીફ સ્પોટ. પણ જો તમે પાન ઉપર હાથ ફેરવો ને તમને ખરબચડી રીતે ઊંચા નીચી સપાટી દેખાય અને તમે એના ઉપર હાથ ફેરવો તમારી આંગળી છે લાલ કલર ની થાય તો સમજવું કે એ ગેરુ ટાઈપ નો કોઈ રોગ છે. ગેરુ હોય અથવા પાનમાં લીફ સ્પોટ હોય તો એ બહુ માઇનોર વસ્તુ છે, પણ પાન પીળા પડતા હોય અને આવા ટપકા વધારે હોય તો આપણે જરા ચિંતા જેવું ગણાય. તો એના માટે મેનકોઝેબ 1 એકરે લગભગ 500-500 ગ્રામ ના હિસાબે, અથવા મેનકોઝેબ અને કાર્બિડેજિન નું મિશ્રણ વાળી દવા જે સાફ એ ટાઈપ ની દવા, એ પણ 1 એકરે લગભગ 250-300 ગ્રામ ના હિસાબે. આનો છંટકાવ કરવાથી જો ગેરુ હશે તો પણ અને લીફ સ્પોટ હશે તો પણ બંને નું નિયંત્રણ થશે. અને સિમ્પલ કોઈ ન્યુટ્રિશન કે ઝીંક ના હિસાબે પણ પીડા પડતા હશે પાન તો એ પણ કવર થઈ જશે.
બેન, એ બેન મને તો લાગે કે જ્યાં સુધી ડાક્ટર પરાશરાજી અને ડીએસસી જેવી સંસ્થાઓ છે ને ત્યાં સુધી ખેડૂતને ગભરાવાની જરાય જરૂર નથી. આ પૈસા ને મહેનત કરતા વધુ કિંમત છે આ સમય ની.
બિલકુલ ખરી વાત,
ઈ કોઈ બી કોઈ ની વાત જોતો નથી.
હા જોવો ને, આપણી વાતો પૂરી કરવાનો ટાણું તો થવાય આવ્યું.
હા તો આજે આટલી ચર્ચા ઘણી થઈ ગઈ બરાબર. પૂછી લઈએ આજનો ઇનામી સવાલ અને પછી જાહેર કરી દઈએ 102માં કાર્યક્રમના ઇનામ વિજેતા મિત્રના નામ.
એ ભાઈ, આજની વાતમાં યાદ રાખવા જેવું તો ઈ છે કે ઘઉંના પાનના ટપકામાં રોગને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ.
હા તો ભાઈઓ ને બહેનો, ઘઉંના પાનમાં ટપકાના રોગને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ યાદ રાખવા જેવું છે, અને તમે જાગૃત છો એવું સાબિત કરવા ડીએસસી માં કેવા જેવું છે.
હા, જે મિત્રો ફોન કરશે એમનો જવાબ રેકોર્ડ કરવા કે બીજી કોઈ સલાહ જોઈતી હોય તો તેમના માટે ગુરુવારે તો ડીએસસી માં મધરાત સુધી પરેશભાઈ નો ડાયરો બેઠો જ હોય છે. 0-27-17-235-995 જોડો એટલી જ વાર.
હા, પણ જેમણે 102મી કડીમાં ફોન જોડેલા કે કાગળ લખેલા ઈ હંધાઈ માંથી બે ભાગશાળી કોણ છે ઈ તો કયો.
હા, એ પણ પરેશભાઈએ ડ્રો કરીને નામો મોકલાવેલા છે રૂપાબા. લો દિલુબા, એક નામ તમે જાહેર કરો અને બીજું નામ રૂપાબા તમે જાહેર કરી દો.
ભલે ભલે ભલે,
લાવ 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 લાવ. તો ભાઈઓ ને બહેનો, 151 રૂપિયાનું ઇનામ જીતે છે જુનાગઢ જિલ્લાના તલાલા તાલુકાના ગામ વીરપુર ગીરના પ્રેમજીભાઈ માધવજી માખડિયા.
અને 251 રૂપિયાનું ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામ વેડલાના રબારી નસાભાઈ કરશનભાઈ.
મિત્રો, તમને બંને ને અને બાકીના તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન.
ગામમાં બીજા ભાઈઓને હારી સલાહ દેતા રહેજો અને એમની ખેતીમાં રંગ આવે એટલી તસ્દી લેતા રહેજો પાછા.
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા કરાતા આ પ્રયત્નો સાર્થક નીવડશે.
એ ફોન ઉપરાંત ડીએસસી માં કાગળે લખતા રહેજો.
સરનામું તો ગામે ગામ માં ગુંજે છે ખરું ને રૂપાબા? સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ. ડીએસસી સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
તો હવે આજની વાત અહીં પૂરી કરી અને હંધાઈને કહી દઈ
નમસ્તે. આવજો.